નવા વર્ષે આપણને અક્ષર મંદિર ગાઉન્ડરની અંદર પ્રસાદી સ્થાનની અંદર આજે મહાપૂજાનો લાભ મળ્યો. બેસતા વર્ષે નવા વર્ષે એટલે આ સ્મૃતિ આપણને કાયમને માટે રહેશે અને આખા વર્ષની સ્મૃતિ, જેથી કરી આખા વર્ષની અંદર આપણને તમામ કાર્યની અંદર, ધર્મ કાર્ય હોય કે પછી વ્યવહારિક કાર્ય, બધામાં ભગવાન શાંતિ સુખ આપે એવી સ્મૃતિ લઈને અને આપણે બધા અન્નકૂટનો દર્શન કરીને પછી જ બધાએ જવાનું છે, એટલે બધો લાભ સારો મળશે. અને જોગી માનની આજ્ઞા છે કે દર વર્ષે આપણે આ ઉત્સવનો લાભ લેવા આવો. સ્વામિનારાયણ રે સંવત 1877ના શ્રાવણ વદ્ય એકાદશીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ સારંગપુર વચ્ચે જીવા કાચના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓડાણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવત પુરાણ ના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કર્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી છે, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક શારીરિક ક્ષેત્ર જાણવું. મહારાજ આ પ્રમાણે હંમેશા જ કથા વાર્તા પોતે જ્યાં હોય ત્યાં કરાવતા. શાસ્ત્રીજી મહારાજનું પણ એ જ અંગ હતું કે ગમે ત્યાં પણ કથા વાર્તા હંમેશા ચાલુ જ રહે. એટલે શ્રીજી મહારાજ આ પ્રમાણે મેં કહ્યું કથા એમ શાસ્ત્રી મહારાજ પણ કરાવતા, જોગી મહારાજની પણ આપણે જાણીએ છીએ કે જ્યાં બેઠા હોય ત્યાં કથા વાર્તા ચાલે જ. એમ અહીંયા આગળ શ્રીજી મહારાજ છે એ પણ પ્રાગજી પુરાણી તૈયાર રાખેલા, ત્યાં હોય ને પ્રાગજી પુરાણી ભેગા જ હોય ને કથા વાંચે અને ભાગવતનું મહારાજ વિશેષ કરીને વાંચન કરાવતા હતા. એટલે સારંગપુરની અંદર મહાપ્રસાદનું સ્થાન સદૈવ સારંગપુરસ્ય રમ્ય સુમંદિરે અક્ષરધામ તુલ્ય રામ મુક્તયુદમ વસંતમ સ્વામી નારાયણ. સારંગપુરનો શ્લોક લગાવો, અષ્ટક બોલીએ છીએ બધા દર સંધ્યા આરતી પછી અષ્ટક બોલે, છેલ્લો અષ્ટક આવે છે સદૈવ સારંગપુર. એટલે તે શ્લોકમાં કહ્યું છે કે સદૈવ સારંગ, સારંગપુરમાં ભગવાન સદૈવ હંમેશા જ બિરાજમાન થયા છે, અહીંયા પણ બિરાજમાન છે. એટલે અહીંયા પણ એટલો જ લાભ છે, બધે લાભ છે. કારણ કે અક્ષરધામ તુલ્ય આ બધું કહી દીધું, અક્ષરધામ તુલ્ય એ સ્થાન છે અને એ સ્થાનની અંદર મહારાજ ગુણાત્યાન સ્વામી મુક્ત, પછી હરિકૃષ્ણ મહારાજ બ્રહ્મચારી, રાધા કૃષ્ણ ગોપીનાથ કહેવાય, પછી આ ઘનશ્યામ મહારાજ અને ધર્મકૂટ, આ બધું ત્યાં બિરાજમાન છે. એટલે અક્ષરધામની સભા ત્યાં થઈ ગઈ છે. એટલે મહારાજ કહે છે એ પ્રમાણે એ ગામની અંદર આ મહારાજ પોતે બિરાજા છે. જીવા ખાચરનો દરબાર, દાદા ખાચરને 6 ગામનો ગરાસ હતા, જીવા ખાચરને બહુ એટલો ગરાસ નહોતો, એ હાથીનો હતો, એકાદ ગામ હશે કદાચ. પણ કહેવાનું શું છે કે એવા પર એમનો પ્રેમ બહુ, એમની ભક્તિ, એમ દાદા ખાચરને કુટુંબને જેવી ભક્તિ હતી એવી જ એમની પણ ભક્તિ હતી, એવો એમને મહિમા હતો. એટલે મહારાજ જયારે બધું ગઢડાની અંદર તો ખૂબ પ્રવૃત્તિ રહે, હરિભક્તો આવે જાય સંતો, પણ સારંગપુર નાનું ગામ એટલે બીજા ઓછા આવે, પણ મહારાજ ત્યાં જઈને રહે અને ભક્તોને સુખ આપે. એટલે એ આ ત્યાં મહારાજ બેઠા છે અને વાત કરે છે. ગામ પણ નાનું, તે દાડે તો અત્યારે તો 1500 ગામ છ માણસ છે 1500ના, તે દાડે તો ઘણા ઓછા હોય, 400-500 જેવા માણસ હોય છે, પણ એ ગામની અંદર બેસીને આ વાત કરે છે. ગામ છે નાનું પણ વાત છે મોટી. એટલે આવી વસ્તુ મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવતનું પુરાણની કથા વંચાવતા હતા, પ્રથમ સ્કંદની વાત છે આ, એમાં કર્યો ત્યારે તેમાં એમ વાર્તા આવી, જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક શારીરિક ક્ષેત્ર જાણો. વાત કહીએ કે મનોમય ચક્રની વાત કરે છે. મનોમય આપણો ચક્ર છે એ ત્યાં આગળ ધારા કુંઠિત કેમ થાય એની વાત આવી. ભગવાન બધા ઋષિઓએ વિચાર કર્યો કે આપણે બધાએ ભગવાનની ભક્તિ કરવી છે, કથા વાર્તા સાંભળવી છે, શાંતિનું સ્થાન હોય, જ્યાં કોઈ ગરબડાટ ના હોય, ત્યાં મોટરની ધમાલ ના હોય, હોર્ન વાગતા ના હોય, રેડિયા ના વાગતા હોય, કોઈ હરફેર ના હોય, રજોગુણી વાતાવરણ ના હોય, એકદમ શાંત એવું જ વાતાવરણ હોય, સ્થાન હોય ત્યાં ભગવાન રહે. કેટલા નથી આપણે દુનિયાના બધા માણસો પણ આવા ખાવા જાય કે ભાઈ ત્યાં શાંતિ થાય એટલે. પણ એ શાંતિ તો શું, ત્યાંથી કેટલું ભરી ના આવે. પણ આ તો ભજન ભગવાનનું કરવાનું છે એટલે મહારાજ એ બધું દેવોએ કર્યું. અરે ઋષિઓએ ભગવાનને વિષ્ણુને વાત કરી એટલે ભગવાને પ્રાર્થના કરી એટલે ભગવાને કહ્યું કે અમારું ચક્ર છે સુદર્શન ચક્ર, એ ફરતું 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 જે સ્થળ ઉપર પડે ભારતમાં એ સ્થાન ઉપર તમારે આ કથા અને ભજન ને કીર્તન ધ્યાન ભજન જે કરવું હોય તમને શાંતિ થશે. એટલે ચક્ર ત્યાં કર્યું તો ત્યાં કોઈ વસ્તી જ નથી, પણ એવું જંગલ જેવું સ્થાન એકદમ પવિત્ર અને શાંતિનું સ્થાન હતું. અને ચક્ર ત્યાં પડ્યું છે, જેને ચક્ર કુંડ હજુ ત્યાં પણ છે ભગવાનનું પડેલું. એટલે ત્યાં ઋષિઓએ બધાએ ખૂબ ભજન કીર્તન કરી અને કથા હંમેશા સુત પુરાણની વાત કરે અને કથા સાંભળે. અત્યારે આપણે તીર્થ કરવા જઈએ છીએ પણ અત્યારે અશાંત બની ગયું છે, ત્યાં બધા હોટલો મોટલો ચોટલો બધું થઈ ગયું છે. એટલે શું બધું ખાવાનું, ભૂસું ભજીયા ખાવાનું ને ઈંડા ખાવાનું મીંડા ખા બધું અહીં આવી જાય. પછી દારૂ મળે ને બધું મળે, અત્યારે તીર્થો બગાડી નાખ્યા છે આ લોકોએ. એક એક તીર્થની અંદર એવા કર્યા છે એટલે બધું છે. સરકારે પણ બધું ધ્યાન ના રાખે ને લોકોને પણ એમના ત્યાંય મળે. બદ્રીનાથની અંદર ક્યાં ન્યા દારૂની બાટલી જોઈને એટલે ભાઈ અહીંયા ક્યાંથી આવ્યા ભગવાનના ધામની અંદર. પણ લોકો એને તીર્થનો મહિમા સમજતા નથી. તીર્થનું મહિમા તો કેવું કે આપણે પવિત્ર જ રહેવાનું હોય, ત્યાં પવિત્ર જ વસ્તુનો બધું વાતચીત થાય. પણ એવું જ એટલે ત્યાં તીર્થનો મહિમા છે. આપણે તો એ છે કે ભગવાનની મહિમા કયો છે એટલે મહિમા સમજી અને તીર્થ બધો કરવાનો છે. તો એ પ્રમાણે એ ચક્ર પડ્યું અને એની ધારા કુંઠિત થઈ ગઈ. ચક્ર પડ્યું એટલે ધારાઓ જે હતી એ બધી કુંઠિત થઈ ગઈ. એટલે બધાને શાંતિથી ત્યાં ભજન કીર્તન થયું. એટલે અહીંયા આગળ એમ વાર્તા આવી જે જેમાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિક શાંતિ ક્ષેત્ર જાણવું. હવે આ પ્રમાણે આ તો પુરાણની વાત થઈ ગઈ. આધ્યાત્મિક રીતે મહારાજ આપણને વાત કરે છે, કારણ કે અત્યારે તો ત્યાં બુઠી તૂટી થાય એવી નથી. તો બધું ભૂસુર ભજન ચાન નાસ્તા બધું જ મળે છે એટલે ઉલટી વધારે આપણી ઇન્દ્રિયો ત્યાં આગળ સજ્જ થાય. પણ આ તો એક આધ્યાત્મિક મહારાજે વાત લીધી કે હવે એની વાત શું કહે છે. ત્યાં નવીનતાનું એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ તે મનોમય ચક્ર તે શું છે, એની ધારા તે શી સમજવી? એમ મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ તમે વાત તો કરી બરોબર, અમારું મનોમય ચક્ર શું કહેવાય અને એની ધારા શું કહેવાય અને એની કુંઠી થાય એ શું કહેવાય? આ બધી વાત મુક્તાનંદ સ્વામી કરે. મુક્તાનંદ સ્વામી તો બહુ જિજ્ઞાસુ હતા, દરેક વાતની અંદર બહુ સ્પષ્ટતા મહારાજ સાથે કરતા હતા. અને હવે એમને પ્રશ્ન કર્યો કે શું સમજવું, ત્યારે એ પ્રમાણે ત્યાં આગળ પૂછ્યું કે હે મહારાજ શું કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનોમય ચક્ર તે મનને જાણો. જો મહારાજે વાત કરી કે પેલું ચક્ર ફરફર થાય છે એ નહીં, આપણું ચાલે છે. અહીં બેઠા બેઠા અમેરિકા જાય છે, સૂર્ય અને ચંદ્ર ઉપર જાય છે અને બધે ફરે છે. અવહોના વ્યવહારને સંસારને ધંધો બધું ચાલતો હોય, બેઠા બેઠા અહીં બેઠા પણ વિચાર ત્યાંનો ચાલતો હોય. એટલે આ મન છે એની ગતિ બહુ છે બધા કરતા. મનની ગતિ અહીં બેઠા અત્યારે છે ને ક્ષેત્રમાં અમેરિકાનો વિચાર કરીને આવી જાય. મન અહીં બેઠું છે ને ત્યાં જાય, ઘરે પણ પહોંચી ગયું હોય અને બધું કામકાજ હોય તેનું પૂછ્યું. એટલે મન છે એની ગતિ વધારે છે એટલે એ સ્થિર નથી. આમ ધજાની પૂંછડી જેમ હાલ્યા જ કરે એમ મનના સંકલ્પ વગર ચાલ્યા જ કરે. કથામાં બેઠા હોય, ભજનમાં બેઠા હોય તોય, કામ કરતા હોય તોય પણ. એટલે એ મન છે એ બહુ જ કઠણ વસ્તુ છે. મનને જીતવું પણ બહુ જ કઠણ છે. પણ મહારાજ કહ્યું, જેને મન જીત્યું એને જગત જીતવું. એ મનો છે જીતમ જગત કે ન મનોહી એ ન, કે જેને જગત જીતવું એને મન જીતી દીધું. જગત જીતવું બહુ કઠણ છે. પછી જગત જીતાયું છે, આખું આ ઘરના બહેરા છોકરા જીતાતા નથી, જગત ક્યાંથી જીતે? એ જ હજુ જીતાતા નથી. પછી આપણી ઇન્દ્રિયોને જીતી શકતા નથી. આંખને આમ જોઈ લઈએ, બધા આમ ફરતી રહ્યા, અમને બજારમાં નીકળ્યા અને ચારે બાજુ જોઈએ, શું કોઈ જોવો પડે છે? અને કહેવાનું શું, જોગીમાં લંડનમાં ગયા, મોટરમાં બે હાથે સભાને સ્થાને સભાને જ આવે, માળા ફેર્યા કરે, કંઈ જોવાનું જ નહીં. કંઈ કહેવાનું શું, કે આપણી વૃત્તિ જ ભગવાન ઉપર. આપણે બધી અજ્યાર થઈ ગયા, એ પછી કાઢવાનું બદલે એ બધું જાય એટલે ભજનમાં ભંગ પડે. એટલે સ્વામી કહે છે એ પ્રમાણે પહેલું તો આપણે આ પ્રમાણે મન જીતવું એને માટે પહેલાં તો દેહના બધા ભાવ જીતવાના છે, ઇન્દ્રિયોના ભાવ પણ જીતવાના છે. કે આંખની આપણે આડીવરી ના જાય, કાન છે એ પણ વિજય ના જાય, વાણી પણ અવરવર ના બોલે, એ હાથ છે પણ ભગવાનને માળા કરવામાં જ એનું બધું પ્રાણ રહે, પગે ચાલીને મંદિરે જવાય, આ બધી આપણી ઇન્દ્રિયોની ક્રિયાઓ છે એ પણ ભગવાન સન્મુખ જ હંમેશને માટે રહે, એટલે મન પણ હંમેશને માટે રહે. તો મન જીતાય એટલે કે સ્વામી કે પ્રમાણે મન જેને જીત્યું એને જગત જીતું. જગત આપણે જીતી શકાય એમ નથી, જગત જીતવા જઈએ તેમાં બધું રહી જાય. પણ સ્વામી કહે છે જો આપણે આ પ્રમાણે આખું પૃથ્વીમાં ચામડું વળાય નહીં પણ પગમાં જોડા પહેરાય એટલે થઈ જાય, પછી કોટા વાગે નહીં. એક શહેરની અંદર સારું જ જોડા પહેરી લો ભાઈ, આખા પૃથ્વીને જળવાય છે, એક બાજુ ઉખડી જશે અને પાછું એક બાજુ ચોટી જશે, એટલે એ થઈ શકે એવું નથી, કઠણ વસ્તુ છે. મન જીતવું પણ એટલું જ કઠણ છે. અહીંયા મહારાજ એ પ્રમાણે આપણને સમજાવે છે કે આપણે આ મન જીતવું કેવી રીતે એની વાત બોલે છે કે મનોમય ચક્ર મનને જાણવું, એની ધારા દસ ઇન્દ્રિયો છે. એની ધારા શું? આ દસ ઇન્દ્રિયો એટલે ચારે બાજુ ફરતી જ રહે છે, મને ફરતું રહે છે અને ધારાઓ ફરતી રહે. અને ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા કે જે ઠેકાને ઘસાઈને બુઠ્ઠી થાય તે નવી શારીરિક ક્ષેત્ર જાણવું. મહારાજે આ અહીંયા આગળ જે આપણે ભારતમાં સ્થળ છે એને જ બતાવ્યું નથી, એ સ્થળને એને આગળ બધા ઋષિઓએ જે તારે કર્યું એમને શાંતિ હતી. પણ અત્યારે મહારાજ આધ્યાત્મિક રીતે આપણને વાત બતાવે છે કે જૈવી શારીરિક ક્ષેત્ર એટલે જ્યાં આપણી ઇન્દ્રિયોની બુઠ્ઠી, જ્યાં પેલું ચક્રનું કુંઠું થઈ રહી એમ આપણી ઇન્દ્રિયોની ધારા, કારણ કે ઇન્દ્રિયોની ધારા એટલે આમ ચાર બાજુ તૈયાર કરે એની ધારા છે, કુંઠિત થઈ જાય કે બીજો ભગવાન સિવાય બીજો સંકલ્પ ન કરે, ભગવાન સિવાય બીજો વિચાર ન કરે, હંમેશા ઉઠે જાગે ત્યાંથી સાંજ સુધીમાં ભગવાનનું સ્મરણ સાથે જ બધી ક્રિયા કરે, દરેક ક્રિયા તો કરે પણ ભગવાનને સંભાળીને જ કર્યા કરે, તો એ ઠેકાને ઘસીને બુઠ્ઠી થાય એ નમી શારીરિક ક્ષેત્ર જાણવું. તે ઠેકાને જપ, તપ, વ્રત, ધ્યાન, પૂજા એ આદિ જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિનની પ્રત્યે વૃદ્ધિને પામે છે. કે હવે આ પ્રમાણે જો આપણે જે કંઈ કરવું હોય તો પછી આવું સ્થાન મળે, નૈમિક શારીરિક મનોમય ચક્રની ધારા જ્યાં કુંઠિત થાય ત્યાં શાંતિ થઈ, એટલા ઋષિમુનિઓને સંભાળે. એમ આપણી પણ જ્યાં આગળ ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જાય ત્યાં જ પછી ભજન છે, કીર્તન છે, કથા છે, વાર્તા છે, તપ છે, વ્રત છે, દાન ને બધું કરવું, એવું સ્થાન આપણને આ બેઠા છે. એ સ્થાનની અંદર આપણે ક્યાં બેઠા છે? નૈમિક શારીરિક ક્ષેત્ર અક્ષરધામ તુલ્ય ડેરી સાક્ષાત મહારાજને બધા બેઠા છે. એવા અદભુત સ્થાનની અંદર બેઠા છે કે આપણે સહેજે જ આપણું મન ભગવાનમાં જાય. અખંડ અહીંયા જોગી મહારાજ કથા વાર્તા કીર્તન કરીને સુખ આપ્યું છે અને લાભે બધાને આપ્યો. તો સ્વામી કહે છે એ નૈમિક શારીરિક ક્ષેત્ર થયું, તે ઠેકાને જપ વ્રત આપણે અહીંયા જે કંઈ ભજન કીર્તન કરીએ એનું ફળ અનંત કરવું પડે. શસ્ત્રગણું નહીં, બ્રાહ્મણને તો કહે ને એક ગણું દાન ને શસ્ત્રગણું પૂન, બ્રાહ્મણ આપે કેટલું એટલું, બ્રાહ્મણ ચપટી આપે ને આપણા સ્વસ્તિ કલ્યાણ કરે, સ્વસ્તિ કલ્યાણ, બસ સ્વસ્તિ કલ્યાણ બોલ્યા એટલું. પણ મારે કે ભગવાનને આગળ જેટલું કંઈ કરવામાં આવે તે અનંત ગણું ફળ એનું થાય છે. અને એવું ફળ છે તો તે ઠેકાને બધું વ્રત જપ પૂજા કર્યા હોય સુકૃત કરે છે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે. પાછું દરરોજ ને દરરોજ એ તો વૃદ્ધે જ, પેલું તો ભૂલી જાય ને જતું રહે છે, પણ આ કેવું થાય? વૃદ્ધિને પામે. કંઈ આગળ જેટલું કરીએ એટલું હંમેશા વૃદ્ધિને પામે છે. તેનો આરંભ કરે દિન પ્રત્યે વૃદ્ધિ પામે છે તે નૈમિક શારીરિક ક્ષેત્ર, તે જે ઠેકાને ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાને જાણવું. મહારાજે આપણને નૈમિક શારીરિક ક્ષેત્ર બતાવ્યું કે જેવા શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ જેવા સ્થાનમાં બેઠ્યા છે, ગુણાતીતાન સ્વામી બેઠા છે, આ નૈમિક શારીરિક ક્ષેત્ર બની ગયું. એટલે અહીંયા આગળ આપણને જે કંઈ કરીએ, આપણું ભજન કરીએ, કીર્તન કરીએ, કથા કરીએ, વાર્તા કરીએ, જપ કરીએ, વ્રત કરીએ, પૂન કરીએ, કથા કરીએ, પારાયણો કરાવીએ અને આ બધું જે કંઈ કરીએ છીએ એનું હંમેશા વૃદ્ધિને પામે છે, વૃદ્ધિ પામે છે. એવું નૈમિક શારીરિક ક્ષેત્ર એટલે ભગવાનના એકાંતિક સાધુ જોગી મહારાજ જેવા એકાંતિક, એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ જેમાં દ્રઢ છે, ચારે અંગ વસ્તુ એકમાં આવ્યા એટલે એકાંતિક થયા. અને એવા એકાંતિક પુરુષના સંબંધે આપણે પણ એકાંતિક થવાય, એમાં આત્મબુદ્ધિ કરવાથી આપણે બ્રહ્મરૂપ થવાય, જે માયાના ભાવ ટળી જાય અને બ્રહ્મભાવ આપણાની અંદર આ જાય. એવા સત્પુરુષ એ જીવનો શિવ બનાવી દે, જીવનો શિવ એટલે બ્રહ્મરૂપ બનાવી દે. કહેવાનું શું છે કે આપણામાંથી આ દેહના ભાવ છે, આ માયાના ભાવ છે કાઢી અને ભગવાનનો ભાવ આવી જાય એવું કરે છે તો તે ઠેકાને એટલે આ સાધુ છે. જે એમને એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાને જાણવું. અને જ્યારે મનોભય ચક્રની ઇન્દ્રિયો જે ધારા તે ઉઠી થઈ જાય ત્યારે હવે આ સત્પુરુષનો સમાગમ કરતાં કરતાં આપણી ઇન્દ્રિયોની વૃત્તિ બુઠી થઈ જાય. પછી સિનેમા જોવાનું મન ના થાય, હોટલની વાત ના થાય. અમારે કાલે પેલી પ્રકાશની અંદર વાત આવી છે, વખત પ્રકાશનો લેખ આવ્યો કે હોટલો જે છે પરદેશમાં હોય કે આપણા દેશમાં હોય, પછી હોટલની અંદર વેજીટેરિયન અને પેલું બે રાખે છે, એટલે કેટલાક નથી પણ રાખતા, વેજીટેરિયન એટલું રાખે છે. પણ એટલે કોઈ કહ્યું કે ગમે ત્યાં હોય વેજીટેરિયન કહેતા હોય પણ એમાં થોડુંક તો આવી જાય. શું આ મંસાહારનો ભાગ આવી જ જાય, કંઈક ને કંઈક નાખે. ઈંડા સન્ડે અંડે મીંડા કરે છે ને બધા, એવું કે સન્ડે ઈંડા ખાવાના, બસ લે અલગ સહી મીંડા ખાવા કહે છે. પણ કહેવાનું છે એટલે એનો ભાગ કંઈક આવી જાય એવું એને કહ્યું, લખ્યું છે અને અનુભવ કરીને લખ્યું છે. બાજુ એ કહેવાનું શું છે કે ત્યાં આગળ એક બાજુ મંસનું રંધાતો, એક બાજુ વેજીટેરિયન, એ બેને તો નજીક હોય તો એની એનો હવા આવે તો એમાં ભરી જાય. બીજું કંઈ ના તો હવા તો આવે કે ના, તો એનો એનો હુંશ તો આવી જ જાય છે. બે ભેગા થતા હોય પછી એનો હુંશ કેમ ના આવે? તો એ કહે છે એક પેલા જોડે બેઠા હોય તો બીજાનો અણહાર તો આવી જ જાય છે, એમ આ તો થઈ જાય. પણ આપણે શું કે ના વેજીટેરિયન છે, વેજીટેરિયન છે, વેજીટેરિયન પણ નથી જ. માટે જોકે મારાનો આગ્રહ હતો કે સીને અરે ત્યાં બજારનું ખાવું જ નહીં, હોટલમાં પણ ખાવું નહીં, ફ્રૂટ ને ખાઈ લેવું બસ પતી ગયું. બે દાડા આપણે ફ્રૂટ ખાઈને રહીએ, વેજીટેરિયન એવું મળતું હોય એ ખાઈને રહીએ, પણ આ બધું હોટલમાં સારું છે એમ કરીને જઈએ. પણ એ છે એટલે આપણે બધું નિયમ રાખવું. એટલે સ્વામી કહે અહીંયા આગળ ઇન્દ્રિયોની બુઠ્ઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ પંચ વિષય ને વિષય ક્યાંય પ્રીતિ રહે નહીં. તો પંચ વિષય પણ જે થઈ જાય બધા, પછી એક જ વસ્તુ છે ભગવાનની જ કથા સંભળાય, ભગવાનને જ સ્પર્શ થાય, ભગવાનનું જ રૂપ જોવાનું, ભગવાનના જ રસ પ્રસાદ જમવાનું, ભગવાને આપેલી સુગંધ પુષ્પ એને સુગંધી લેવાની, એનામાં વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં. આ કેટલો બધો ફાયદો છે આપણે. એ બીજે બધું આ કરવા જઈએ તો કંઈ થાય એવું નથી, પણ એવા સત્પુરુષ પાસે આવીએ ત્યારે આપણી વૃત્તિઓ બધી એકદમ શાંત થઈ જાય. જોગી મહારાજ પાસે અહીં આવો એટલે બીજું હું જ નહીં, દર્શન થાય. બેઠા હોય તો અમથા બેઠા હોય તો એને બેહી રહેવાનું બંધ થાય. બીજો એને કહે બેઠા હોય તો ઉઠાની કંટાળો થાય, ઉભોને ઉઠોને કે અહીંયા શું બેહી રહેવાનું. પણ સ્વામી પાસે તો અમથા બેસી રહ્યા બેઠા હોય તો એ આપણને મન થાય, કારણ કે એમની પાસે આપણી ઇન્દ્રિયો એમાં આત્મબુદ્ધિ છે, એટલે એમાં આપણને એમનાથી સુખ આવે છે, ભગવાનનું સુખ આવે એટલે થાય. એટલે સ્વામી કહે છે બધા ક્યાંય પ્રીતિ રહે વિષય ને વિષય પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ રહે નહીં. અને જ્યારે કોઈ રૂપાંશી દેખાય અથવા વસ્ત્ર કાદિક અતિ સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળકો તેના મનમાં અતિશય અભાવ આવે. એટલો બધો થઈ ગયો. આ ટાળવું બહુ કઠિન છે, રૂપને ટાળવું એ બહુ કઠિન છે. રૂપ જોવાઈ જ જાય, ગમે ધીરજવાનો હોય તો એનું રૂપમાં મન તણાઈ જાય. એટલે સ્વામી અહીંયા કહે છે આ પ્રમાણે જો આપણે નૈવિક્ષાન ક્ષેત્ર સત્પુરુષને વિશે આપતી હોય તો પંચ વિષયના બધા દેહ તળી જાય અને રૂપવાન સ્થિર દેખાય, એમાં વસ્ત્ર અલંકાર સુંદર દેખાય તો એમ ના થાય કે લાવો આપણે એને ભોગવી લઈએ લઈ લઈએ. પણ મૂળગો અભાવ એનો આવી જાય એટલો બધો આ સત્પુરુષનો પાસે આ નૈવિક્ષાન ક્ષેત્રે એવા સત્પુરુષની પાસે કરીએ તો આટલું બધું આપણને મોટા મોટું કાર્ય થઈ જાય. જીતવું કઠિન છે પણ સહેજે સહેજે થઈ જાય. પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં, ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં, કારણ કે એમાં ચોંટી જાય એટલે ઉખડવી બહુ કાઢવી. એક વસ્તુ ચોંટી એને કાઢવી કઠિન પડે છે, પણ આને તો ચોંટે જ નહીં, કારણ કે ભગવાન જ જોવાનું, ભગવાનની જ વિષય થાય. જે આવે તો એનું તરત વૃત્તિ પાછી વળી જાય, તરત એમાં વિચાર પાછો પડી જાય કે જુએ તો છે કે ભાઈ આ તો વસ્તુ ના જ ખવાય, આ વસ્તુ તો ના જોવાય, આ વસ્તુ તો ના જ ભોગવાય. એવું થયું જેમ અતિ તીખી અણીવાળું બાન તે જે પદાર્થનો ચોંટાડે તે પદાર્થને વિધિને મય પ્રવેશી થાય. અનિવાર્યું જે હોય બાન હોય ને પેલું, તો જે પદાર્થમાં તમે ચોંટો ચોંટે ભીતમાં નાખો તો ચોંટી જાય, કારણ કે અની છે એને અની છે એ અની એને ચોંટી જાય છે, ચોંટી જાય છે, પ્રવેશ કરી જાય છે. અને પાછું કાઢ્યું પણ નીચરે નહીં, એટલું અંદર પેસી ગયું હોય તો કાઢવું પણ નીકળે નહીં. એમ આપણી આ ઇન્દ્રિયોની વૃત્તિ એવી છે જેમાં ચોંટી ગઈને એમાં પછી થાય જ નહીં કે મારે હવે તો બસ બેને વૃત્તિ થઈ ગઈ મારે એની સાથે જ લગ્ન કરવું છે, બીજા સાથે કંઈ કરવું નથી. પેલો કે મારે એની સાથે લગ્ન કરવું, મા બાપે બિચારા લબડ્યા રહે અને કોઈને પૂછે ને થઈ જાય પતી જાય, એટલે ચોંટી ગઈ વૃત્તિ એવી ચોંટી ગઈ. પછી કોઈ કહેતો કે ના હવે કરવાના જ છે. ભરી ભરી પાછા ઉપડી જાય, પાછા રખડી રખડી પાછા આવે. પણ કહેવાનું શું, એવી વૃત્તિ ચોટી જાય એટલે આવું વેદ થઈ જાય. એટલે ભાઈ વિચાર કરવો થોડો ઘણો, હેત કરતા પહેલા કે આ શું થશે, શું એની મા બાપ છે, આપણા કુટુંબ છે, પરિવાર છે, એને બધાને સમજી વિચારીને કરીએ તો સુખ થઈ જાય. એટલે સ્વામી કે ચોટણે વિધિ પ્રવેશી જાય, પેલું અનિવાર્ય છે તે, કે પાછું કાઢે તો થાય નહીં, પછી રખડીને પાછા આવે તો પહેલું તો ચોટી જાય, ચોટી જાય, દુઃખી થાય ને દુઃખી કરે. અને તેના તે બાનમાંથી અને તેના 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 તે બાનમાંથી ફળ કાઢી લીધું હોય, પછી થોથું રહ્યું હોય, તેને ભીતમાં ઘા કરે, ત્યાંથી ઉથડીને પાછું પડે. હવે એમાંથી પેલું અનિવાર્ય કાઢી લીધું, પછી એનું ધરખોડું મારો અનિ વગરનું, તો ભીતમાં મારો તો પાછું પડે, જેમ પડે તો પાછું પડે, કે ચોટે નહીં, કે એની પેલી શું અની બુઠી થઈ ગઈ છે, એ અની નીકળી ગઈ છે, તેને ના થાય. એમ સાંઈ કે આપણે પણ ઇન્દ્રિયોને એવી રીતની સંયમ કરવી કે જેથી એકદમ પાછી વળી જાય, એવો કંઈ પદાર્થ જોવો જાય, એવી કંઈ વાત સંભળી જાય, એવો કંઈ પણ પ્રસંગ બની જાય તો તરત જ મારાને સંપારે પાછી વૃત્તિ હોય. મારા કે મહિમાની વાતો સાંભળવીને મહિમાની વાતો કરવી, અમહિમાની વાત કરવી નહીં ને સાંભળવી નહીં. અને વખત વાંચીએ છીએ, બોલીએ છીએ, કહીએ છીએ, તો એ પાછું થઈ જાય છે. મહિમાન ભલે અમહિમાની વાત સાંભળી, અને આવી અમહિમાની વાતો વધારે સાંભળાય. ઓ શું છે, કોની વાત, શું છે, કેમ થયું, એટલે ભાઈ તારે શું કામ છે, તું તારું કરને. પણ આપણને એ થઈ જાય છે. અભાવની વાતો ગુણાશ્વર તો ખાસ કહ્યું કે મહિમાની જ વાત કરવી અને એને સાંભળવી. કોઈ અહીંયા સત્સંગમાં આવ્યા શું કરવા, આપણું કલ્યાણ કરવા આવ્યા છે, મોક્ષ કરવા આવ્યા છે. આપણે કોઈનું સાંભળીને કંઈ જીવમાં કરીને અભાવ લેવાનો નથી, જો બી વાતો ના જ પડતા તો એ સ્વાઈ કે ના થઈ જાય. એટલે આપણે એ વૃત્તિઓ ચોંટી જાય. લે પણ સ્વાઈ કહે છે કે આપણે મહિમાની વાત થાય એ કરવી, સાંભળવી, અહીં આવ્યા છીએ એટલા માટે. એટલે પણ અમહિમાની વાત કરવી નહીં અને સાંભળવી પણ નહીં. બસ એ ઘડી કાનને બીડી દેવાના, હલ્યા જ જવું, ઉભા થઈ જવું, પણ સાંભળવું નહીં. સાંભળે તો એમાંથી પણ દુષ્ આપણને એ થઈ જાય. તો બાનમાંથી કાઢ્યું, પછી થોથું રહ્યું હોય તે ભીતમાં ઘા કરે, ત્યાંથી ઉથડકીને પાછું પડે. પણ જેમ ફળ સાતું ભીતમાં ચોંટી જાય તેમ ચોંટે નહીં. તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠ્યો થઈ જાય, ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં. ગમે તો જો આ પ્રમાણે થઈ ગયું, મનોમય એટલે ભગવાનના સત્પુરુષને વિશે આપણું મન દ્રઢ થઈ ગયું, એટલે એમાંથી પછી કોઈ દાડો વૃત્તિ પાછી થાય નહીં, બીજે જાય પણ નહીં. શ્રેષ્ઠ વિષય હોય, સારામાં સારી બધી હોય, તો એને પણ એ વિચાર કરે નહીં, એમાં પણ એનું મન ખેંચાય નહીં, પાછી હટી જાય. એવું વર્તાય ત્યારે જાણીએ જે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ, એવું સંતના સમાગમ રૂપી નૈમિક સારણી ક્ષેત્ર. શું કહ્યું, સત્પુરુષ જે કયા સમાગમ, એમના સમાગમથી, એમના સમાગમથી નૈમિક સારણી ક્ષેત્ર જેમાં દેખાય, એટલે ક્યાં એ સત્પુરુષ છે, સત્પુરુષે જ નૈમિક સારણી ક્ષેત્ર કહ્યું છે. એ પુરુષ એવા જ્યાં મળે, જ્યાં દેખાય, ત્યાં કલ્યાણને ઈચ્છું. હવે કલ્યાણ માટે આપણે આખી દુનિયામાં ફાંફા મારીએ, અહીંથી થાય ત્યાંથી થાય, આ મળે આ મહાત્મા મળે, આ પણ બીજા મહાત્મા મળે, બધે પગે લાગીએ, બધે કરીએ, કલ્યાણ કરજો. હવે એનું ઠેકાણું નહીં ને આપણું કલ્યાણ ક્યાંથી થાય, એ જ કલ્યાણ માટે આંટા મારતા હોય અને બધું કરતા હોય તો એનું ના થાય. એટલે સ્વાઈ કે આવું આપણે જોવાનું, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ભગવાનોમાં એવા પુરુષ આપણને આપણે તો મળ્યા છે. જોવી મહારાજે કે એમાં આ જે લખ્યા છે લક્ષણ એ બધા સંપૂર્ણ, એમની અંદર બધી જ વાત, અને એવા પુરુષ જરાય બીજી વૃત્તિ નહીં ભગવાન સિવાય. તો આપણે જે આપણને ભગવાનની જ વાત કરે તો મારે કે એમ પણ કલ્યાણ ઈચ્છું, અને ત્યાં અતિ દ્રઢ મને કરી રહ્યું. પછી મન કેવું કરવું, અતિ દ્રઢ. પછી બીજા ભલે દીકરા આપી દે ને, કોઈ વળી રૂપિયા આપી દે, કોઈ ધંધો આપી દે, પછી ત્યાં ઉખડીને ત્યાં ના જવું, એ તો એ આપશે પણ મોક્ષ નહીં થાય. કલ્યાણ તો આવા પુરુષો થકી જ છે. મહારાજે પણ કહ્યું, ચાર વેદ, ખરશાસ્ત્ર, 18 પુરાણ, વાર્તા રીતે સર્વ એ જ વાર્તા, ભગવાને ભગવાનના સંત કલ્યાણકારી. ભગવાનનું થકી કલ્યાણ થાય ને, કાં એવા એકાંતિક સંત જે બ્રહ્મ થયા, જે બ્રહ્મની સ્થિતિ છે એમને, તો એના થકી કલ્યાણ થાય છે. એટલે મહારાજ કહે, ત્યાં અતિ દ્રઢ બની ગયું. પછી ઉથડક ના કરું, ઘડી કંઈ સારું દેખાય ને, ઘડી કંઈ સારું દેખાય ને, ઘડી કાંઈ આવું. પણ એક જ એવા પુરુષ જે આપણે મળ્યા છે, જોગી મહારાજ સાથે, એટલે આપણે મારા સર્વોપરી ગુણાસ્વામી મૂળાક્ષર અને જોગી મહારાજ જેવા સત્પુરુષ છે, એ મોક્ષનું દ્વાર છે, એવું દ્રઢતા નિશ્ચય કરી, અને આપણે ગમે ત્યાં જઈશું દુનિયાની અંદર તો પણ આપણા કલ્યાણમાં ફેર રહે નહીં, આપણું મન બીજે ચોંટશે નહીં, અને આપણે સર્વ પ્રકારે સુખિયા રહેવા છે. સહેજાન સ્વામી મહારાજ.